તારીખ 8/8/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 970 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 590.
એક તો ઉપયોગ લક્ષણ દ્વારા દેહાદીથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ શાંતિ કરવી, બીજો એમ નિશ્ચય કરવો કે આત્મા વેદક સ્વભાવી હોવાથી જો પોતાના સ્વરૂપને નહીં વેદે, નહીં અનુભવે, તો પીડાનો અનુભવ અનિવાર્યપણે કર્યા વગર રહેવાનો નથી. પીડાનો અનુભવ થશે થશે ને થશે પોતાપણે, કે મને પીડા થઈ છે એનો અનુભવ થશે અને એનું દુઃખ પણ થશે. હવે એ પીડા પરમાણુને પર્યાય છે, આત્મા જ્ઞાન સ્વરૂપી છે, પણ રાગદ્વેષના પરિણામ દ્વારા તેનો સંબંધ જોડે છે. પરમાણુ સાથે આત્મા સંબંધ જોડે છે.
હાજી,
એ સંબંધ જોડનાર જે રાગદ્વેષ વાસો ભાવ છે એ ધારાવાહી જીવને ચાલે છે અને તેની પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે. એની અપેક્ષા જીવને રહ્યા કરે છે, એ અપેક્ષા બંધ થઈને ઉપેક્ષા થવા યોગ્ય છે. ત્યાં સુધી આપણે લીધું તો જે શુભાશુભ પરિણામની પરિણતિ વડે સાતા અસાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે પણ ઉદાસીન થઈને એટલે રાગાદી પરિણતિ છે એને પણ ગૌણ કરીને દેહાદીથી ભિન્ન, દેહ અને રાગથી ભિન્ન, શરીરને વિકલ્પથી ભિન્ન અને પોતાને સ્વરૂપ મર્યાદામાં રહેલો આત્મા છે, તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, ઉત્પાદ વિ એક પરિણમન ધારા છે, તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી લે. એનો આત્યંતિક વિયોગ એટલે શું, કે મારામાં એ છે જ નહીં, પરિણામ જ મારામાં નથી, હું અપરિણામી છું, એવો સન્માર્ગ ગ્રહણ કરવો, એને સન્માર્ગ કયો છે. થાય છે પરિણામમાં, પાછું સન્માર્ગ ક્યાંક થાય છે, પરિણામમાં. ઉન્માર્ગ અને સન્માર્ગ બંને પરિણામમાં છે. અત્યાર સુધી પરિણામની વાત હતી, હવે સ્વરૂપની વાત લે છે. સ્વરૂપની વાત લેતા એમ કે છે કે સ્વરૂપમાં પરિણામ જ નથી. હા, હકીકત એમ છે, મૂળ સ્વરૂપ જે છે પોતાનું એ શક્તિરૂપ છે. શક્તિમાં વ્યક્તિ નથી અને વ્યક્તિમાં શક્તિ નથી. કેમ કે વ્યક્તિ ક્ષણિક છે અને શક્તિ શાશ્વત છે. શાશ્વતતામાં ક્ષણિકપણું નથી અને ક્ષણિકપણામાં શાશ્વતપણું હોઈ શકે નહીં. એટલે પોતાપણું એવું મૂળ સ્વરૂપમાં અપરિણામી તત્વમાં પોતાપણું એવી રીતે આવવું જોઈએ કે જેથી પરિણામ અંશ છે એ પણ બિલકુલ મારામાં નથી, એમ અવલંબન આવે, એવું અવલંબન આવે. અવલંબન ભલે પરિણામમાં આવે તો પણ દ્રષ્ટાંત બહુ સારો છે આ વિષયમાં. જીવ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં સ્વરને જોવે છે, આને 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 સ્વરને જોવે છે. એ જયારે પરને જોવે છે ત્યારે પોતાને ભૂલે છે કે
ભૂલે છે
તો જોવે છે કોણ? અને પોતે પોતાને ભૂલે છે કે નહીં? એ પરને એવી રીતે જોવે છે કે જોનાર પોતે પોતાને ભૂલે છે. હવે કેમ કહે છે કે તું સ્વને એવી રીતે જો કે જોનાર પોતે પોતાને ભૂલે છે. આપણે એનું થોડું એનાલિસિસ કરીએ, પૃથક્કરણ કરીએ કે પરને જોતા પોતાને ભૂલે છે એ કેવી રીતે બને છે. પ્રેક્ટિકલી તમે એનું પૃથક્કરણ કરો તો એ પરને અવલંબે છે અને પરમાં એવો તન્મય થાય છે કે પોતાની જાતને ભૂલે છે. જોનાર હું એમ ભૂલી જાય છે, જેમ કે શરીરની પીડા. શરીર તે હું અને એની પીડાની પર્યાય તે હું, એમાં જાણનાર ગાયબ થયો કે નહીં? જાણનાર તો ભિન્ન છે, ભિન્ન સત્તા હોવા છતાં આ હાલત છે તો અભિન્ન સત્તામાં ક્યાં સવાલ જ છે? અવલંબન આવું જોઈએ. હું પણ આથી અવલંબન આવે તો પર્યાયમાં અવલંબન આવવા છતાં પર્યાય પોતાને નહીં જોવે, પોતાને ભૂલી જશે. એ ભૂલવાની પરિસ્થિતિ બહુ સ્વાભાવિક છે એ પ્રકારે, એ પદ્ધતિએ. બીજું પોતાને ભૂલવાનું કારણ એ પણ છે કે સ્વરૂપ એટલું મહિમાવંત છે કે પરિણામ એ મહિમામાં ખોવાયેલા અને ખોવાયેલા કરીએ છે. અત્યંત વિયોગ કરવો એટલે અવલંબનમાં અત્યંત વિયોગ કરવાની વાત છે. પરિણામ તો પરિણામના સ્થાનમાં રહેવાના છે. એ રીતે પર્યાય આશ્રિત પરિણામો બંધ થાય, અત્યંતપણે બંધ થાય એવી દ્રષ્ટિ એને અહીંયા સન્માર્ગ કહેવામાં આવે છે. વિજ્ઞાન કેવું છે? પરિણામ એ પદાર્થનો સ્વભાવ છે, જળ ચેતન છે દ્રવ્યનો, પરિણામ એ એનો સ્વભાવ છે. પણ સ્વભાવમાં પરિણામ નથી, પ્રતિ સમય પરિણામ એ એનો સ્વભાવ છે પણ એ સ્વભાવમાં પરિણામ બિલકુલ નથી. જ્ઞાન શક્તિ છે એને એમાં એક સમયમાં લોકાલોકને જાણવાની શક્તિ છે, એની અવસ્થામાં એક જ સમયમાં લોકાલોકને જાણવાની શક્તિ છે. વ્યક્ત પણ એ શક્તિ પ્રગટ થાય છે જ્ઞાનની પર્યાયમાં, પણ એ સર્વજ્ઞ શક્તિમાં જાણવાનું નામ નિશાની છે. જાણે છે સર્વજ્ઞ શક્તિ કઈ જાણે છે કે નહીં? એમ કે તો શક્તિ છે, જાણવાનું કામ તો વ્યક્તિમાં હોય. શક્તિનું સ્વરૂપ સમજવાનું છે.
હા જી.
साइंस का विषय है थोड़ा
दृष्टांत आप પાંદડાનો પીળો કલર હોય તો રંગ રૂપે પરિણમવાની શક્તિ છે
પત્તા હરા હૈ વનસ્પતિ કા પીલા હો જાતા હૈ પક જાતા હૈ તો
પીળો
થઈ જાય લીલા ક્યો ઉસમે વર્ણ કી શક્તિ હૈ લેકિન શક્તિ મેં કોઈ વર્ણ નહીં હૈ
શક્તિ ને કોઈ રંગ
શક્તિ કો કોઈ રંગ નહીં હૈ જો કોઈ એક રંગ શક્તિ ને હોય તો કીધરીએ પછી બીજે થાય નહીં શક્તિ ને શક્તિ સ્વરૂપે સમજવી તો પોતાના સામર્થ્યનો જ્ઞાન થાય સમજણ થાય અને મહિમા આવે અને પોતે એવો છે મહિમા આવે તો એનો અવલંબન આવે તો પર્યાય નું પરનું અવલંબન છૂટી જાય એવો એ વિજ્ઞાનને સમજવાનો પરમાર્થ એ રીતે છે પરમાર્થ એટલે પ્રયોજનભૂત અર્થ શક્તિ નું શક્તિ સ્વરૂપ સમજાવવું જોઈએ
વ્યક્તિ પણ તે શક્તિ ને કેવી રીતે
એમાંથી તો આ બધા માતાજીઓ નીકળી આત્માની શક્તિ નું જે દિવ્ય ધ્વનિ માં વર્ણન આવ્યું એમાંથી આ બધી માતાજીઓ નીકળી જે ત્યાં બધા માતાઓ માને છે એને શક્તિ રૂપે જ માને છે ને આ અંબાને બહુચરા બીજી ત્રીજી બધી નામ જે છે ખોડિયા ને ફલાણી ઢીંગણી ની એને બધી શક્તિ રૂપે માને છે એકચ્યુઅલી બધી આત્માની શક્તિ ની બહુ મહિમા કરી ભગવાને એમાંથી અપભ્રંશ થઈને ચાલ્યું તે ચાલ્યું આદ્ય શક્તિ કહે છે મૂળ તો આદ્ય શક્તિ આત્માની મૂળ શક્તિ છે અનાદિની એને આદ્ય શક્તિ કહે છે ન સમજાવું એટલે પછી ચાલ્યું હિન્દ માતાની જેમ હિન્દ માતાના નથી પિક્ચર દોરતા ફોટામાં પછી મહારાષ્ટ્રમાં હોય તો એને મહારાષ્ટ્રીની હાડી પહેરાવી જાય બંગાળમાં હોય તો બંગાળી છે કોઈ હિન્દ માતા હિન્દુસ્તાનમાં તો પર્વતો ને જંગલો ને નદીઓ ને ગામ ને શહેર ને એ બધું છે એ માતા ક્યાંથી બની ગઈ આપે એમાંથી પછી ન સમજાય એટલે એ બધા ઓલા કવિઓ ને ચિત્રકારો ને એના ચિત્રો દોરે ને પાછું માની લે મહિમા કેવો કરે ખબર છે તો બધું ગાન ગાન પણ કઈ જાત નથી જનની જન્મભૂમિ સ્વર્ગાતપી કરીએ છીએ મારી જે જન્મભૂમિ છે જ્યાં હું જન્મો એ તો સ્વર્ગથી પણ મોટી છે મહિમાવન છે કરીએ છીએ એટલે ગૌરવન છે આ બધું સંસ્કૃતમાં ચાલે એટલે એવું છે ક્યાંનું ક્યાંય મળે મૂળ સ્વરૂપ ની શક્તિ ની વાત છે બધી કલ્પનાઓ આ જ નથી એવું બધી કલ્પના છે ભ્રાંતિ ગણિત મિથ્યાર્થ ધમાલ કરે છે લોકો હમણાં આવશે નવરાત્ર આવશે હિન્દુસ્તાન આખામાં ધમાલ થશે પછી બધાને મોટી જુદા જુદા ધમાલ કરવા વાળા મૂળ વાત તો એ આત્માની શક્તિઓમાંથી નીકળેલી વાત છે બહુ મોટા શહેરમાં પૈસા કમાવાનો ધંધો છે અને એની અંદર મોટો ગુંડાઈ જેમ ચાલે છે. વાત ક્યાં ને ક્યાં પહોંચી? સપ્ટેમ્બર માં વધારે છે, અત્યારે તો દિગંબર માં પણ કલ્પના દિન પાયા છે. શાસન ની રક્ષક દેવી માને છે, પણ જૈન શાસન ડૂબતું જાય છે, શાસન નું વાંતર ડૂબતું જાય છે, દેવી ક્યાં હોતી છે? કોઈ ભાવ પૂછતો નથી જૈન નો, પૂછે રઘુમતી કોમ માં ગણાવવાની વાત આવી છે. ક્યાં ગયા દેવી? ક્યાં છે? એમને બોગસ ચાલે છે. હંબગે હંબગ શું થાય? સુખ બુદ્ધિ પડી છે બાર તો એવું થવાનું. હું તો વાત એટલા માટે નીકળી શકતી નહીં
આજે,
એ ચલ સ્વભાવ નું પરિણામ ધારા ત્યાં નથી, શક્તિમાં વ્યક્તિ નથી. એવો જે પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તો છે, પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એ સ્વભાવ રૂપ પ્રકાશમય તે આત્મા છે, ઠીક છે, તેજોમય આત્મા છે, પ્રકાશ એટલે સ્વસંવેદન જેનાથી હૈયાતી પકડાય એવો આત્મા સંસારમાં કર્મયોગ, કર્મયોગથી એટલે કર્મના ઉદયમાં જોડાઈને સ્વકલંક પરિણામ દર્શાવે છે. એ સંસાર અવસ્થામાં જેટલો અશુદ્ધ અંશ છે તેનાથી ઉપરાંત થઈને, ઉપરાંત થવું એટલે વિરામ પામવો, એનાથી થાકીને આઘો જઈને જેમ ઉપશમિત થવાય એટલે જેમ શાંત થવાય તેવા ઉપયોગમાં આવવું, તે સ્વરૂપમાં સ્થિર થવાય, સ્થિર થઈને અચલ થવાય એવું લક્ષ્ય રાખવું, એવી જ ભાવના રાખવી, એવી જ ચિંતવના રાખવી અને તે સહજ સ્વભાવ, તે સહજ પરિણામરૂપ સ્વભાવ થઈ જાય કૃત્રિમપણે, તે જ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ શિક્ષા છે, કરવા યોગ્ય છે એમ કે છે. ચલ સ્વભાવનું પરિણામ ધારણનો અત્યંત યોગ કરવાની વાત છે, એવી અટપટી વાત છે. વાત એમ છે, જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જ્ઞાનમાં આવે છે ત્યારે શ્રદ્ધામાં સ્વીકારાઈ જાય છે, ત્યારે આચરણમાં તે રૂપ પરિણામ તન્મય થાય છે, લીન થાય છે. અને એ જ કર્તવ્ય સહજ સ્વભાવ રૂપે કરાય છે. સહજ સ્વભાવ રૂપે જે કરવા યોગ્ય છે તે કરાય છે, તેથી તેને કરવાનો વિકલ્પ નથી. સહજ થાય છે ને તેને કરવાનો વિકલ્પ નથી. સ્વભાવનું અવલંબન આવ્યું ત્યાં દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે થઈ ગયા, કર્તવ્ય કરાઈ ગયો એટલે એનો વિકલ્પ છૂટી ગયો. નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ સ્વરૂપમાં સ્વરૂપાકાર, નિર્વિકલ્પ સ્વરૂપાકાર નિર્વિકલ્પ થયો. પછી એનો વિકલ્પ શું? એ પરિસ્થિતિ અરિયંતો અને સિદ્ધો નથી. એ સ્થિતિના ધ્યેય સાધક પરિણમે છે. એટલે સાધક અવસ્થાનું કાંઈ એ જોતો નથી, પોતાના ધ્યેયને જોવે છે, ધ્યેયને પામે છે, વાત ફેરી સ્થિર જાય છે. પત્ર બહુ સરસ છે. ભેદજ્ઞાનનો વિષય લીધો, દૃષ્ટિનો વિષય લીધો, તેના ઉપરથી ઉપદેશ લીધો. હવે એમ કે છે કે એવી સ્થિતિ જે મુમુક્ષુઓની આવી નથી, એવા ભેદજ્ઞાનની ધારા એ દશાએ જે પહોંચ્યા નથી, એને શું કરવું? એને દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ પાત્ર ભક્તિ મારી ગયા પાછળ દેવની શૈલી ક્યાં વાતને વાળે છે પાછળ. અને જે ભક્તિ કરવા યોગ્ય એવા જે દેવગુરુ શાસ્ત્ર છે, એ કેવા મહિમાવંત છે, એની આ પરિગ્રહમાં અમને વાત કરી છે. ભક્તિ નો વિષય અમે જે લીધો છે, ગજબ નો લીધો છે. સત્પુરુષ નો, ભક્તિ નો, સત્સંગ નો, આ ત્રણ વિષય એમની જે વાણીમાં બહાર આવ્યા છે. એક શાસ્ત્ર જ ઉભું કર્યું છે. અને તો પછી એમ લખે છે કે હું એમનું ગુણગાન કરવા માટે સમર્થ નથી. આટલા બધા ગુણગાન કર્યા પછી એમ કે છે કે ગુણગાન કરવા માટે હું સમર્થ, એમ નથી કહેતા કે હું આવા સરસ ગુણગાન કરી શકું છું, હું આવી સરસ ભક્તિ કરી શકું છું, એમ નથી કહેતા. મારામાં એ શક્તિ નથી. સત્પુરુષોના ગુણોનું સ્તવન કરવાની મારામાં શક્તિ નથી. આ તો શું કરીએ કે એમના ગુણો આટલું કહેવા માટે પ્રેરણા કરે છે, એટલે કહી દઈએ છીએ. તો બાકી એમના ગુણો ગાવાની મારામાં શક્તિ નથી, એટલું સામર્થ્ય તો એમ કે છે. આત્મારથી જન્ને, આત્મારથી એટલે કેવો આત્મારથી? કે જે સન્માર્ગને શોધે છે, સન્માર્ગને શોધતો એવો, પ્રતીત કરવા ઈચ્છતો એવો, વિશ્વાસ કરવા ઈચ્છતો એવો, અને તેને પ્રાપ્ત કરવા ઈચ્છતો એવો આત્મારથી જન. આત્મારથી જનની આ વાત કરે. જે ઉપર કયો એવો સન્માર્ગ, આખો જે પેરેગ્રાફ લીધો, એવા સન્માર્ગને શોધતો, એમાં વિશ્વાસ રાખતો અને એને પ્રાપ્ત કરવા ઈચ્છતો એવા આત્મારથી જનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. ક્યાંથી શરૂ કર્યું છે? પરમ વિતરાગ સ્વરૂપ દેવ એને ઉપાસવા યોગ્ય છે. કેમ કે દેવ એને લીધા કેવી રીતે? પરમ દિવસે વાત ચાલી ગઈ કે જે સત્પુરુષનો આત્મ મહિમા છે, કે જે એમના ગુરુની ઉપકાર બુદ્ધિમાં રહે છે, અને એ ગુરુ પરમ ગુરુની ઉપકાર બુદ્ધિમાં રહે છે. પરમ ગુરુ એટલે મિત્રાક સ્વરૂપ સર્વજ્ઞ. એ પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. ઉપાસવા યોગ્ય એટલે ઉપાદે બુદ્ધિએ તેમની મહિમા થવી તે. દેવની ઉપાસના કેવી રીતે કરો? મિત્રાજ દેવની ઉપાસના એ તો હામું જોતા નથી. નિરવશેષ પૂરેપૂરા, નિરવશેષ એટલે પૂરેપૂરા સ્વરૂપમાં લીન છે. આખું જગત એમાં પ્રતિબિંબિત થાય છે, પણ એ જગતની સામે જોતા નથી. ત્રાસી આંખે પણ જોતા નથી, સીધી આંખે તો જોતા નથી, પણ આંખને ખૂણેથી પણ જોતા નથી. સ્વરૂપ નિષ્ઠિક નિષ્પ્રમ નિર્ગ્રંથ ગુરુ, સ્વરૂપમાં લીન એવા અંતરબાહ્ય જે નિર્ગ્રંથ છે, એટલે ક્યાંય પણ જેને પરિણામ અટકે એવી ગાંઠ પડતી નથી, અને એ રીતે સંપૂર્ણ નિષ્પ્ર છે. કેમ કે તિલતુષ માત્ર એમને પરિગ્રહ હોતો નથી. એવા ગુરુ એ પણ પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. એવી દશા પોતાને પ્રાપ્ત કરવાની ઉપાદે બુદ્ધિથી ભક્તિ છે, એની ઉપાસના છે. એવા ગુણોની ઉપાદે બુદ્ધિથી એમના પ્રત્યેનું બહુમાન, એને પરમ ભક્તિથી ઉપાસના કરવામાં આવે છે. પરમ દયા મૂળ ધર્મ વ્યવહાર, વ્યવહારને પરમ દયા એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય પર્યંત કોઈ પણ પ્રાણીને મનથી વચનથી અને કાયાથી કરવું કરાવવું અને અનુમોદનાથી 9 કોટીએ કિંચિત માત્ર પણ દુઃખનું કારણ ન થાવ એવો જ એનો વ્યવહાર છે, શુદ્ધ વ્યવહાર. મિત્રાક માર્ગ સિવાય એવું ક્યાંય છે ને? એવો વ્યવહાર ક્યાંય નથી. પછી એમણે લીધું છે શાસ્ત્ર, પરમ શાંત રસ રહસ્યમાં, પરમ શાંત રસ ઉત્પન્ન થવાનું રહસ્ય જે વાક્યોમાં રહ્યો છે, એવા વાક્યો જેમાં સંગ્રહ કરેલા છે એને સત્શાસ્ત્ર કહેવામાં આવે છે. કેવી વાત કરે છે? ક્યાં સુધી ભક્તિ કરવી? સન્માર્ગની સંપૂર્ણતા થાય ત્યાં સુધી, વિકલ્પ રાગનો અંશ જીવતો હોય ત્યાં સુધી, અને જે આત્મકલ્યાણના પરમ કારણો છે, કારણો એટલે નિમિત્તો છે, એ એમનામાં છે. પણ અહીંયા ભક્તિ થાય ત્યારે એને પરમ કલ્યાણના નિમિત્ત કહેવામાં વિશેષ લીધું.